ગરુડજી, મારી ઉપર એ ઋષિની કૃપા થઈ, એમણે મને સગુણ રામની ઉપાસના બતાવી અને એની સાથે ભગવાન બાલ સ્વરૂપ રામલલાના ની મૂર્તિના દર્શન, એની ઉપાસના કેવી રીતે થાય, બાલક રૂપ રામ કર ધ્યાન, એ બાળ લલા શ્રી રામના સ્વરૂપનું ધ્યાન કરતા કરવાનું મને શીખવાડ્યું. એ મુનિ એટલા બધા કૃપાના ભંડાર હતા, કૃપાનું ધામ. એમણે મને અનેક પ્રકારે રામ ઉપાસના, રામની બાળ ઉપાસનાનું સ્વરૂપ મને બતાવ્યું. અને જ્યારે આ વાત કરવા માંડી અને મને રામ મંત્ર આપ્યો, બાલ સ્વરૂપની દીક્ષા આપી, ત્યારે મને ખૂબ ગમ્યું અને મને એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો સુખદ લાગ્યું કે ઓહો, આના જેવું તો મને મારા જીવનમાં કશું જ નથી, હું પણ નથી. સુંદર સુખદ મોહી અતિભાવ, મને ખૂબ ગમ્યું, ખૂબ ગમ્યું. ઋષિની ઉપર પણ મને સદભાવ જાગ્યો, એ નિર્ગુણમાંથી સગુણમાં આવ્યા ને, અને જયારે સગુણનો મને ઉપદેશ આપ્યો, સગુણનો બોધ આપ્યો, સગુણ સ્વરૂપ આપ્યું, સગુણનું નામ આપ્યું, ત્યારે મને એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો કે જેનો કોઈ પાર ના રહ્યો, અને એટલો બધો સુખદ સુખાકારી વાળો હતો. અને જે મને અનુરાગ હતો ભગવાન શ્રી રામમાં, એ તમને અગાઉ કઈ સંભળાયો હતો, એવો જ આનંદ મને ઋષિએ આપ્યો જે મારી પાસે હતો. પછી ઋષિએ મને નીલ પર્વત ઉપર પોતાના આશ્રમની અંદર, લોમસ ઋષિએ મને એમના આશ્રમની અંદર થોડોક સમય માટે કીધું રહે, કારણ લોમસ ઋષિને એમ હતું કે આ તો ભગવાનનો સાચો ભક્ત છે, જેના હૃદયમાં સદાય ભગવાન રમી રહ્યા છે, અને એને મેં શાપ આપીને એનો નહીં ભગવાનનો અપરાધ કર્યો, અને એ સગુણની ઉપાસના એમણે આપી કે જે નિર્ગુણની અંદર હંમેશા રત રહેતા હતા, અને આમ પોતાના સંતોષને ખાતર લોમસ ઋષિ પોતાના સંતોષને ખાતર કે મેં ક્યાં આવેશ કર્યો, મારામાં આ દ્વૈત બુદ્ધિ આવી ગઈ, એટલે એની સાથે પ્રેમ ભાવથી અને જે ક્રોધ આવ્યો એનું પ્રાયશ્ચિત સ્વરૂપે મને ત્યાં સાથે રાખ્યો, મારા પ્રત્યેનો જે આવેશ હતો એમને દૂર કરી અને મને થોડો સમય પોતાના આશ્રમમાં રાખી વાત્સલ્ય આપ્યું, અને તે વખતે સાથે બેસીને નિર્ગુણ ઉપાસક હતા, અદ્વૈતના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા વાળા હતા, છતાંય રામ ચરિત્ર માનસની કથા મને ખૂબ સરસ રીતે કહી સંભળાવી, અને તે પાછું નિર્ગુણના ઉપાસક હતા, એટલે સગુણને જેમ તેમ ઊંચું વાળીને મેલી દેવાનું એ ભાવ નહીં, આપણને નથી ગમતું, આપણું નથી, એટલે એને વેઠ ઉતારીને એની તરફ અણગમો બતાવી અને એને પૂરું કરવાનું એ ભાવ નહીં, સાદર મારા પ્રત્યે પણ સદભાવ બતાવ્યો, ભગવાનની રામકથા ઉપર પણ એટલો જ આદર બતાવીને સાદર મોહી યહ કથા, આ કથા મેં જે તમને સંભળાવી પક્ષીરાજ, એ કથા સૌથી પહેલા મેં લોમસ ઋષિ પાસેથી
સાંભળી,
અને મને આખી કથા સંભળાવ્યા પછીથી ખૂબ જ સુંદર, ગમે એવી વાણી, સુંદર વાણીથી મને કહેવા
લાગ્યા,
અરે આ રામચરિત્રની કથા રૂપી આ સરોવર એ તો ગુપ્ત છે, બધાને કઈ ન દેવાય, એ ખૂબ સુંદર સુહાવા સુંદર શોભી રહ્યું છે, અને સ્વભાવવાળું રામચરિત્ર માનસનું આ સરોવર મેં તમને કઈ
સંભળાવ્યું,
અને એ પણ લોમસ ઋષિ ને ક્યાંથી મળ્યું, શંભુ પ્રસાદ, ભગવાન શિવની કૃપાથી ભગવાન શિવના શ્રીમુખથી આ રામકથાનું સરોવર મને મળ્યું હતું. એ કાગભૂસુંડી મેં તમને કઈ સંભળાવ્યું, અને કાગભૂસુંડી કહે છે કે પક્ષીરાજ મેં આપને કઈ
સંભળાવ્યું.
એટલે ઋષિએ કહ્યું કે હવે તો સાચે જ ભગવાન રામનો ભક્ત છું, એટલે રામનો ભક્ત બિલકુલ નિકટ નિવાસી, અત્યંત નિકટનો નિજ જન કહેવાય એવી રીતે મને ભગવાનનો આવો સરસ ભક્ત સમજીને હે કાગભૂસુંડી, આ કથા એટલા માટે જ મેં તમને કઈ સંભળાવી કે તમે ભગવાનના પરમ સાચા ભક્ત છો, સાચા પરમ ભક્ત છો, એટલા માટે જ આ કથા મેં તમને સંભળાવી. બાકી હું આ કથા કોઈને સંભળાવતો નથી. રામચરિત સર ગુપ્ત હું એને ગુપ્ત રાખતો હતો, કોઈને કહેતો, પણ આ સરસ છે અને તમે પણ ભગવાનના સાચા ભક્ત છો એટલા માટે તમને કઈ સંભળાવી. જેના હૃદયમાં જેના અંતઃકરણમાં ભગવાનની ભક્તિ ન હોય, હે તાત, ક્યારે પણ એવા નિરસ માણસને કથા ન કહેશો જેને ભગવાનમાં રસ ન હોય, જેને ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય, ભક્તિ ન હોય, એવા જડ માણસને, મૂર્ખ માણસને આ કથા કહેવાય જ નહીં. આમ રામકથા આપી અને ક્યાં કહેવાય અને ક્યાં ન કહેવાય, જે અધિકારી હોય, જે કથાને સમજવા વાળો હોય એને આ એને કથા કહેવાય, બધાને ના કહેવાય. નહીતર જે એમાં માનતો જ ન હોય, એને એમાં રસ ન હોય તો એની ઉપેક્ષા કરે, એનું અપમાન કરે. આમ અનેક રીતે ઋષિએ મને સમજાવ્યો કે કથા ક્યાં કરવી, ભક્તિ રામ ભક્તિને અનેક પ્રકારે મને સમજાવી, નવધા ભક્તિ પણ સમજાવી, અને બધી ભક્તિ એવી સરસ રીતે સમજાવી કે ભગવાનની કથા કેવી રીતે થાય, ભક્તિ કેવી રીતે થાય, ધ્યાન કેવી રીતે થાય, જપ કેવી રીતે થાય, ભગવાનની સેવા કેવી રીતે કરવી, આ બધી જ વસ્તુ મને અનેક રીતે સમજાવી. મને પણ ખૂબ આનંદ થયો કે વાહ, મારી ઉપાસના કેવી રીતે કરવી ભગવાનની, એનું માર્ગદર્શન મને આપ્યું, મને ખૂબ સમજાવ્યો, મને ભણાવ્યો ભક્તિની અંદર. એટલે મને પણ આનંદ, અને એમ પ્રેમથી ઋષિના ચરણમાં મેં વંદન મસ્તક મૂકી અને દંડવત પ્રણામ
કર્યા.
કાગડાનું સ્વરૂપ છે લોમસ ઋષિની પાસે જ્યાં માથું નમાવ્યું ને, ત્યાં લોમસ ઋષિએ પણ ખૂબ ભારથી, ખૂબ જ વાત્સલ્યથી મારા માથા ઉપર હાથ ફેરવ્યો અને ખૂબ આનંદ પૂર્વક ઉત્સાહથી ઋષિએ મને વરદાન
આપ્યું,
મને આશીર્વાદ આપ્યા અને કહ્યું જા, અવિરલ એવી ભક્તિ કોક વિરલને જ પ્રાપ્ત થઈ શકે, બધાને ન મળે એવી રામ ભક્તિ મારી કૃપાથી, મારા આશીર્વાદથી તારા હૃદયમાં નિરંતર રામ ભક્તિ બની રહેશે. ઋષિએ આનંદ પૂર્વક હર્ષિત થઈને ઉદાર મનથી મને આશીર્વાદ નું વરદાન આપ્યા કે જા, હંમેશા ભગવાનનો વાલો રહેજ, સદાય ભગવાનનો વાલો રહેવાનું કોને ન. તો આમ માં તો કદાચ બાળકની સાથે વાલ કરે મોટું થાય ત્યાં સુધી, અને જ્યાં 10-15 વર્ષનું થયું પછી એ વાત્સલ્ય એ પ્રેમ એટલો તો ન જ હોય જેટલો બાલ્યાવસ્થાની અંદર હોય. પણ ઋષિએ મને એવું વરદાન આપ્યું, એવો આશીર્વાદ આપ્યો, સદા રામ પ્રિય હો તું. અરે કાગભૂસુંડી, ઘરડો થયું ને તો પણ ભગવાનનું વાત્સલ્ય, ભગવાનનો પ્રેમ તારા ઉપર એવો ને એવો બન્યો રે, સદા રામ પ્રિય હો. જા, મારા આશીર્વાદ છે, મારું વરદાન છે, હંમેશ ને માટે ભગવાન તને પ્રિય છે અને તું ભગવાનને વાલો હોઈશ. તારામાં અનેક શુભ ગુણનો ભંડાર ભરેલો હશે અને તે સાથે તું નિરાભિમાન હઈશ. માન ક્યારે પણ માનની સન્માનની અપેક્ષા તારામાં નહીં હોય. જે કંઈ જેમ કારણ ઋષિને અહીંયા પ્રતીતિ થઈ ગઈ, અનુભવ થઈ ગયો, આટલો બધો શાપ આપ્યો છતાંય ગુસ્સો નહીં, દીનતા નહીં, કોઈ પણ જાતનો આવેશ નહીં, અને પાછું પગે લાગીને લે, પેલા સાપ આપ્યો તોય સ્વીકાર કરીને પગે લાગીને પાછું વિલે મળે નહીં, હર સિદ્ધ ચલે ઉડાય, આમ ખુશ થતો હતો, હસતા હસતા ઉડીને છાલવા માંડ્યું, જાણે કશું જ થયું નથી, એક સાહજિકતાથી. એટલે ઋષિને થયું આટલી બધી એનામાં સહનશીલતા છે, આટલો બધો એને એને ભગવાન પ્રત્યે ભાવ છે કે આવી મારી દૃષ્ટતાને જોયા પછી પણ મનની અંદર સહેજ પણ આવેશ કે આક્રોશ કે દીનતા, દુઃખ દુઃખ કે દર્દનો અનુભવ નહીં. એટલે કહ્યું કે શુભ ગુણ ભક્તિ અમાન, તો શુભ ગુણનો ભંડાર ભવન અને અમાની થઈ. શુભ ગુણ ભવન એટલે જેનામાં સદાય હંમેશા, જેમ આ ઘર અમુક માણસનું છે એટલે એને એનો જ પરિવાર રહેતો હોય, એ જ રહેતો હોય, એ ઘરમાં બીજો ના મળે. એટલે શુભગુણ ભવન કે એના જીવનની અંદરથી, એના વ્યવહારમાંથી, એની દ્રષ્ટિમાંથી, એની વાણીમાંથી, એના સર્વસ્વમાંથી શુભગુણ જ બહાર આવતા હોય, સદગુણ જ બહાર આવતા હોય, કોઈ પણ દુર્ગુણ એનામાંથી બહાર નીકળે જ નહીં. એટલે શુભગુણ ભવન અને અહંકાર રહિત તારું જીવન રહેશે. આટલો સુંદર આશીર્વાદ ઋષિ આમ ઉદાર ભાવથી લે, લઈ જા, ઉઠાય, ભરી જા, જેટલું ઉંચકાય એટલું. શુભ ગુણ ભવન તમામ લે. અરે કામરૂપ, તારે જે જન્મ લેવો હશે, જે શરીર ધારણ કરવું હશે, સિંહનું જોઈતું હશે સિંહનું, વાઘનું જોઈશું તો વાઘનું, માણસનું જોઈતું હશે તે પણ તપસ્વી તરીકે રહેવું હશે તો એ પણ શરીર તું પ્રાપ્ત કરી શકીશ. જેવો જન્મ લેવાની તારી ઈચ્છા હશે એવો જન્મ તને મળશે. ઈચ્છા મૃત્યુ, જેમ ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુ હતી, તેમ ઘણા સંતો મહાપુરુષો પણ પોતાની ઈચ્છા મુજબ કાળ મૃત્યુ આવે ને તો હાથ જોડીને સામે ઉભા રહેવું પડે, આપની શું સેવા કરું. અંજારે કે ચલ હવે મારી સાથે, હું તારી સાથે આવું છું એમ નહીં, હવે ચલ મારી સાથે જ્યાં જવું હોય ત્યાં જઈએ. એટલે ઈચ્છા મરણ, ઈચ્છા મૃત્યુ, કે આપ એને ઈચ્છાનો ભય, મૃત્યુનો ભય લાગે જ નહીં, મૃત્યુને એનો ભય લાગે, હાથ જોડીને મૃત્યુ ઉભું રહે અને પાછું જવું પડે. આવ્યું હોય તોય એને પાછું કાંઈ ટાળી દે સિદ્ધ મહાપુરુષો યોગીઓ. તો આમ ઋષિએ એટલા બધા વરદાન આપ્યા, એટલા બધા આશીર્વાદ આપ્યા કે કાગ ભૂસુંડીને આમ લઈને જવાની અંદર એમ થાય આ બધું શામાં ભરી જઈશ, મારું હૈયું નાનું પડશે, મારું અંતઃકરણ ઓછું પડશે. શુભગુણ ભવન અમાન ગુણનિધાન, અને કહ્યું કામરૂપ ઈચ્છા મરણ, કેટલા બધા વધધધ, કેટલા આશીર્વાદ. કેમ કે ભગવાનનો નિજન છે, ભગવાનનો ભક્ત છે, એને જેટલું આપીશું એટલું કંઈ ભગવાન આપે છે એટલું તો આપણે આપી શકવાના નથી. કારણ ગરુડજીને કહ્યું કાગ ઋષિએ કે જ્યારે મને ભગવાને આપવાનું ઘણું બધું કહ્યું, જે કંઈ જોઈતું હોય બધું જ માગી લે, પણ આટલું આપું, આટલું આપું, ઘણું બધું આપવાનું કહ્યું, બધા 14 ભુવનના સુખ આપી દઉં. પછી કાગ ભૂસુંડી ચતુર કે આટલું બધું આપવાનું કહ્યું, ભક્તિ આપની દેન ને કહી, તમારી ભક્તિ તો આપવાની તમે કહી જ નહીં. તો જે બુદ્ધિશાળી હોશિયાર જે ભક્ત હોય એ ભગવાનને પણ શોધી કાઢે, ઉભારો આ આ ક્યાંથી, આ તો આની વાત તો કરી નહીં, આટલા બધા ઉદાર દેખાવ છો ને અંદરથી કંજૂસ, આપવું હોય તો આ આપો, બીજું નથી જોઈતું. જેમ કઈ કઈ એ માગ્યું, આપવા હોય તો આ બે વરદાન જ આપો. દશરથજીએ કહ્યું બીજું કંઈક માગી લે, તો કે ના, આના સિવાય બીજું કશું જોઈતું નથી, આ બે જ જોઈએ. આ બે વરદાન સિવાય બીજું નહીં, મારા ભરતને રાજ અને રામને વનવા. એમ કાગભૂષણજી ને પણ કહ્યું કે તારે જે જોઈએ તે માગી લે, અને આટલું બધું આપ્યું. ભગવાન તો ઉદારતા, પણ ભક્તિ ન આપી. ભક્ત પછી ત્યારે માગી ત્યારે આપી. ભક્તિ બિના સબ સુખ કહેશે, લવણ બિના બહુ બિંજને જૈસે. અનેક પ્રકારના શાક ને ચટણી ને અથાણા બનાવ્યા, પણ કશામાં મીઠું જ ના હોય તો. એમ જીવન આખું પરમાત્માની ભક્તિ વગર બેસવાડ ફીકું નિરસ. તો એ ભક્તિ ભગવાને કાગભૂષણજીને આપી, બધું જ છોડ, મારે તો આ એકલું જોઈએ. હું જોયું આ તો નિર્લેપ નિર્લોભ છે, અકિંચન છે, જેટલું આપીશું તો ઓછું પડશે. ભગવાને આટલું બધું કાગભૂષણજીને આપવાનું કહ્યું, અને એમાં માત્ર ભક્તિ એકલી જ લઈ લીધી, બાકી બધું જ પડી રહેવા દીધું. જેમ સરસ મજાનો શીરો બનાવ્યો હોય, અંદર છોકરાને મૂકી લઈ લે એમાંથી, તો દ્રાક્ષ ને બદામ ને પિસ્તા જ લઈ લે, બરાબર ને? વીણી વીણી વીણીને એમ આટલી બધી સંપત્તિ આપવાની, વૈભવ આપવાનું ભગવાને કાગભૂષણજીને કહ્યો હતો, પણ જેમ પેલું બાળક એને ભાવતું અંદરથી બદામ પિસ્તાને દ્રાક્ષ જ ઉઠાવી લે શીરામાંથી, એમ ભક્તિને લઈ લીધી. હવે જે આટલું બધું ત્યાગીને માત્ર ભક્તિ જ લેવા વાળો છે, એને લોમસ ઋષિ આટલું બધું આપે, પણ એમાં કઈ વસાત હતી? પણ ઋષિ મારા ઉપર એટલા બધા પ્રસન્ન હતા, એકવાર તો મેં એમને ગુસ્સે કર્યા, આવેશમાં લાવી દીધા, ક્રોધ પણ આવ્યો, મને શાપ પણ આપી દીધો, દુષ્ટ ચંડાલ કાગડા ગાળો પણ ભાડી મને. પણ મારો ભાવ જોઈને મારી પર પ્રસન્ન થયા, અને પછી પાછો બોલાવ્યો, આશીર્વાદ આપ્યા, શાપનો અનુગ્રહ કરાવ્યો, પછી રામકથા સંભળાવી, રામ મંત્ર આપ્યો, ભગવાનનું સ્વરૂપ આપ્યું, એટલે બાલ સ્વરૂપનો ની ઉપાસના કરજે. પછી ઈચ્છામરણ કામરૂપ જ્ઞાન નિધાન, જ્ઞાન વૈરાગ નિધાન, કેટલું બધું આપવા માંડ્યું છે, લે લે લઈ જા. અને આમ જ્ઞાન વૈરાગ નિધાન, જ્ઞાન અને વૈરાગનો ભંડાર છે. શું જોઈએ આથી વધારે? શું બાકી રહ્યું લેવાનું? ઋષિ પણ એટલા બધા ઉદાર થયા. હવે ઋષિ તો તપસ્વી છે, પણ આપવાની અંદર પણ એટલી સુંદર સુંદર બાબતો આપી કે માનવ જીવનની અંદર જે અત્યંત આવશ્યક હોય, સહેજ પણ નિરર્થક ના હોય એવી ચીજ વસ્તુ આપી. અને આપણે માગવા જઈએ તે જે કશાય કામની, ભલે કિંમતી ગમે એટલી હોય, પણ કશાય કામની ના હોય, ક્ષણભંગુર અહીંયા મૂકીને જ જવાનું હોય. પણ કાગને એટલી આપી કે બધું સાથે લઈને જાય, આ લોકથી પરલોકમાં અને આ જીવનથી બીજા જીવનની અંદર પણ લઈ જઈ શકે એટલું બધું આપ્યું, અને એટલું લીધું. જ્યારે આપણે મેળવવાનું લેવાનું હોય તો અહીંયા ને અહીંયા પડી રહે ને એકલા જવું પડે એવું માગી લઈએ આપણે,